એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર ગ્રંથસારમાં. આજે આપણે એક એવા પુસ્તકની થોડી ઊંડી વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે પરંપરાગત આત્મકથા નથી.
હા, બરાબર. આ કંઈક અલગ છે. આ છે ડિસિઝન પોઈન્ટ્સ, એટલે કે નિર્ણાયક મુદ્દાઓ. અને લેખક છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ,
જેઓ અમેરિકાના 43મા રાષ્ટ્રપતિ હતા 2001 થી 2009 સુધી. અને રસપ્રદ વાત એ છે કે એમના પિતા જ્યોર્જ એચ ડબલ્યુ બુશ એ પણ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા 41માં.
બિલકુલ. એટલે રાજકીય વારસો તો હતો જ, પણ જ્યોર્જ ડબલ્યુ બુશ રાજકારણમાં આવ્યા એ પહેલાં એમનો અનુભવ તેલ ઉદ્યોગમાં અને પછી ટેક્સાસના ગવર્નર તરીકેનો હતો.
અને આ પુસ્તક ડિસિઝન પોઈન્ટ્સ એમના જીવનની ક્રમાનુસાર કથા નથી કહેતું, ખરું ને?
ના, જરાય નહીં. એ મુખ્યત્વે એમના જીવનના અને ખાસ કરીને એમના રાષ્ટ્રપતિ કાર્યકાળના સૌથી મહત્વના, સૌથી મુશ્કેલ અને કદાચ સૌથી વિવાદાસ્પદ નિર્ણયો પર કેન્દ્રિત છે.
એટલે કે કેમ અમુક નિર્ણયો લેવાયા, એની પાછળ શું વિચાર હતો, ખાસ કરીને જ્યારે પુષ્કળ દબાણ હોય અને માહિતી પણ કદાચ અધૂરી હોય.
બરાબર. પુસ્તકનો પ્રયાસ એ છે કે વાચકને એ પરિસ્થિતિમાં મૂકવાનો જ્યાં નિર્ણય લેનારે ઊભા રહેવું પડે છે, એટલે નેતૃત્વ, દબાણ હેઠળ નિર્ણય પ્રક્રિયા અને ઇતિહાસને ઘડનાર ઘટનાઓ પાછળનું તર્ક સમજવા માટે આ પુસ્તક આજે પણ ઘણું પ્રસ્તુત છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર. જોઈએ કે કયા નિર્ણયોએ જ્યોર્જ ડબલ્યુ બુશના જીવન અને નેતૃત્વને આકાર આપ્યો.
શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. પુસ્તકમાં એક બહુ રસપ્રદ વ્યક્તિગત નિર્ણયની વાત છે જે રાજકીય નથી પણ એમના માટે ખૂબ મહત્વનો રહ્યો.
તમે પેલી દારૂ છોડવાની વાત કરો છો ને, 1986માં એમના 40મા જન્મદિવસે.
હા, એ જ. તેઓ પોતે આને પોતાના જીવનનો એક મોટો વળાંગ ગણાવે છે. કહે છે કે આ નિર્ણયથી એમનામાં એક પ્રકારની શિસ્ત આવી, માનસિક સ્પષ્ટતા આવી.
એટલે એવું માની શકાય કે આ વ્યક્તિગત શિસ્ત ભવિષ્યના નેતૃત્વ માટે એક પાયો બન્યો.
ચોક્કસ. એવું તે પુસ્તકમાં સૂચવે છે. અલબત્ત એમની પૃષ્ઠભૂમિ પણ હતી જ. રાજકીય પરિવાર, સારું શિક્ષણ, તેલ ઉદ્યોગનો અનુભવ, ટેક્સાસના ગવર્નર તરીકે કામગીરી, આ બધું જ એમના ઘડતરમાં ભાગ ભજવી ગયો.
અને આ બધી પૃષ્ઠભૂમિ સાથે તેઓ રાષ્ટ્રીય સ્તરે આવ્યા. 1999-2000માં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી. એમનો હેતુ શું હતો એ સમય?
પુસ્તક મુજબ મુખ્યત્વે બે વાતો હતી. એક, રાષ્ટ્રપતિ પદની ગરિમા અને સન્માન પુનઃસ્થાપિત કરવું. અને બીજું, એમનો એક વિચાર હતો, કરુણાસભર રૂઢિચુસ્તતા,
એટલે
કમ્પેશનેટ કન્ઝર્વેટિઝમ.
કરુણાસભર રૂઢિચુસ્તતા, એનો શું અર્થ કર્યો એમણે?
એટલે કે રૂઢિચુસ્ત આર્થિક અને સામાજિક સિદ્ધાંતો તો ખરા જ, પણ સાથે સાથે સામાજિક સમસ્યાઓ, ગરીબી, શિક્ષણ જેવી બાબતોમાં સરકારની ભૂમિકા હોય પણ એ કરુણા અને સહાનુભૂતિ સાથે હોય.
અચ્છા, પણ એમની રાષ્ટ્રપતિ બનવાની સફર શરૂઆતથી જ સરળ નહોતી રહી, ખરું ને? પેલો ફ્લોરિડા રિકાઉન્ટનો વિવાદ.
હા, 2000ની ચૂંટણી અત્યંત રસાકસી ભરી હતી. ફ્લોરિડામાં મતોની ફરી ગણતરી થઈ, મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો, બુશ વિસ ગોર કેસ, અને અંતે બુશ વિજેતા જાહેર થયા. પણ શરૂઆત જ વિવાદ અને ભાગલાના માહોલમાં થઈ.
અને પદ સંભાળ્યા પછી તરત જ એક મોટો નૈતિક અને વૈજ્ઞાનિક મુદ્દો સામે આવ્યો, ભ્રૂણ સ્ટેમ સેલ સંશોધન. એના પર સરકારી ફંડિંગ આપવું કે નહીં,
બહુ જ સંવેદનશીલ મુદ્દો. એક તરફ જીવનની પવિત્રતાનો સવાલ હતો, ધાર્મિક માન્યતાઓ હતી, બીજી તરફ ગંભીર બીમારીઓના ઇલાજ માટેની વૈજ્ઞાનિક આશાઓ હતી.
તો એમણે શું રસ્તો કાઢ્યો?
એમણે લાંબી વિચારણા કરી, ઘણા બધા પક્ષોને સાંભળ્યા, વૈજ્ઞાનિકો, ધર્મગુરુઓ, દર્દીઓ, અને અંતે એક સમાધાનકારી નિર્ણય લીધો. એમણે કહ્યું કે જે સ્ટેમ સેલ લાઇન્સ પહેલેથી અસ્તિત્વમાં છે તેના પર સંશોધન માટે સરકારી ભંડોળ મળશે.
એટલે નવા ભ્રૂણનો ઉપયોગ નહીં થાય.
હા, નવા ભ્રૂણના નિર્માણ કે નાશને પ્રોત્સાહન ન મળે એ હેતુ હતો. આ તેમના સિદ્ધાંતો અને વ્યવહારિકતા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ હતો એમ તે કહે છે.
પણ આ બધા શરૂઆતના પડકારો ઝાંખા પડી ગયા એક ઘટના સામે, જેણે બધું જ બદલી નાખ્યું. 11 સપ્ટેમ્બર 2001,
9/11.
હા,
પુસ્તકમાં એમણે એ ક્ષણનું વર્ણન કર્યું છે જ્યારે તેઓ ફ્લોરિડાની એક શાળામાં હતા. એમના ચીફ ઓફ સ્ટાફ એન્ડી કાર્ડ આવ્યા અને કાનમાં કહ્યું, બીજું વિમાન બીજા ટાવર સાથે અથડાયું છે, અમેરિકા પર હુમલો થયો છે.
એ ક્ષણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
બિલકુલ. બુશ લખે છે કે એ ક્ષણથી તેઓ યુદ્ધ સમયના રાષ્ટ્રપતિ, વોર ટાઈમ પ્રેસિડેન્ટ બની ગયા. તાત્કાલિક નિર્ણયો લેવાના હતા.
જેવા કે?
દેશના હવાઈ ક્ષેત્રને બંધ કરવું, બધા વિમાનોને નીચે ઉતારવા, સૈન્યને સત્તા આપવી કે જો કોઈ વિમાન હાઈજેક થયું હોય અને નિયંત્રણ બહાર હોય તો તેને તોડી પાડવામાં આવે, અને સૌથી અગત્યનું, ડઘાઈ ગયેલા દેશને સંબોધન કરવું, નેતૃત્વ પૂરું પાડવું.
અને આ ઘટનાએ એમના બાકીના કાર્યકાળની દિશા જ નક્કી કરી દીધી, નહીં?
ચોક્કસ. અહીંથી આતંક સામે યુદ્ધની શરૂઆત થઈ. પહેલું પગલું હતું અફઘાનિસ્તાન.
શા માટે અફઘાનિસ્તાન?
કારણ કે તાલિબાનનું શાસન હતું ત્યાં, અને તેઓ અલકાયદાને, જે 9/11 માટે જવાબદાર હતું અને ઓસામા બિન લાદેનને આશ્રય આપી રહ્યા હતા. બુશ સરકારે માંગણી કરી કે તેમને સોંપી દેવામાં આવે, પણ તાલિબાને ના પાડી. એટલે
આક્રમણનો નિર્ણય લેવાયો, અલકાયદાને ખતમ કરવા અને તાલિબાનને હટાવવા.
હા, પણ એ પછી આવ્યો એમના કાર્યકાળનો કદાચ સૌથી વધુ ચર્ચાયેલો અને વિવાદાસ્પદ નિર્ણય.
ઇરાક 2003.
ઇરાક પર આક્રમણ. બુશ પુસ્તકમાં દલીલ કરે છે કે 9/11 પછી બદલાયેલી દુનિયામાં સદ્દામ હુસેન જેવો શાસક, જે ભૂતકાળોમાં સામૂહિક વિનાશના શસ્ત્રો WMDs વાપરી ચૂક્યો હતો અને જે ફરી એવા શસ્ત્રો બનાવી રહ્યો હોવાની ગુપ્ત માહિતી હતી.
ગુપ્ત માહિતી પર ભાર મૂકવો જરૂરી છે અહીંયા.
બિલકુલ, કારણ કે આ ગુપ્ત માહિતી જ પાછળથી ખોટી સાબિત થઈ. બુશ પુસ્તકમાં આ વાત ખુલ્લા દિલે સ્વીકારે છે. તેઓ કહે છે કે WMD ન મળવા એ એમના રાષ્ટ્રપતિ પદનો સૌથી મોટો ખેદ છે.
પણ તેમ છતાં શું તેઓ ઇરાક પર આક્રમણના નિર્ણયને યોગ્ય ઠેરવે છે?
હા, તેઓ એનું બચાવ કરે છે. એમનું માનવું છે કે સદ્દામ હુસેનને સત્તા પરથી હટાવવો જરૂરી હતો. એનાથી ઇરાકી લોકોને મુક્તિ મળી અને દુનિયા વધુ સુરક્ષિત બની, એવો એમનો મત છે. અલબત્ત આના પર મતમતાંતર ઘણા છે.
આતંક સામેના યુદ્ધના ભાગરૂપે બીજા પણ કેટલાક કાયદા અને નિર્ણયો આવ્યા જે ચર્ચાસ્પદ રહ્યા, જેમ કે પેટ્રિયટ એક્ટ.
હા, 9/11 પછી તરત જ આ કાયદો આવ્યો. એણે સરકારી એજન્સીઓને તપાસ માટે વધુ સત્તા આપી. બુશ એને જરૂરી ગણાવે છે, કહે છે કે આ આતંકવાદી ષડયંત્રોની કડીઓ જોડવા માટે આ જરૂરી હતું. પણ સામે નાગરિક સ્વતંત્રતાના હનનની ચિંતાઓ પણ ખૂબ વ્યક્ત થઈ.
અને પેલી વધારેલ પૂછપરછ તકનીકો, EITs, જેમાં વોટરબોર્ડિંગ જેવી પદ્ધતિઓ હતી,
એ પણ અત્યંત વિવાદાસ્પદ મુદ્દો. બુશ પુસ્તકમાં તેનો બચાવ કરે છે, કહે છે કે આ કાયદેકીય સલાહ લઈને બહુ ઓછા ઉચ્ચ મહત્વના કેદીઓ પર ઝોપરાઈ હતી અને તેનાથી મળેલી માહિતીથી હુમલા રોકવામાં મદદ મળી.
પણ એની નૈતિકતા અને કાયદેસરતા પર તો મોટા પ્રશ્નો ઊભા થયા હતા.
ચોક્કસ, અને એ ચર્ચા આજે પણ ચાલુ છે. હવે ઇરાક યુદ્ધ દરમિયાન એક સમય એવો આવ્યો 2006-07માં, જ્યારે લાગતું હતું કે બધું હાથમાંથી નીકળી રહ્યું છે. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી
અને અમેરિકામાં સૈનિકો પાછા બોલાવવાનું દબાણ વધી રહ્યું હતું.
હા, પણ એ સમય બુશે પીછેહટ ન કરી. એમણે ધ સર્જ તરીકે ઓળખાતો નિર્ણય લીધો. વધારાના લગભગ 20,000 સૈનિકો ઇરાક મોકલ્યા. જનરલ ડેવિડ પેટ્રિયસને કમાન સોંપી.
આ નિર્ણય પણ ત્યારે બહુ અલોકપ્રિય હતો નહીં?
ખૂબ જ. પણ બુશ દાવો કરે છે કે આ સર્જ સફળ રહ્યો. એનાથી હિંસા ઘટી, સ્થિરતા આવી અને ઇરાકી દળોને તાલીમ આપવાનો સમય મળ્યો. આનાથી પરિસ્થિતિ સુધરી.
ઠીક છે, આ તો થયા યુદ્ધ અને સુરક્ષાના નિર્ણયો. પણ એમના કાર્યકાળમાં બીજા પડકારો પણ આવ્યા હતા, જેમ કે ઘરેલુ મોરચે, હરિકેન કેટરીના.
હા, 2005 ન્યૂ ઓર્લિન્સમાં ભયંકર તારાજી અને ફેડરલ સરકારનો પ્રતિભાવ શરૂઆતમાં ખૂબ ધીમો અને અપૂરતો રહ્યો. બુશ પુસ્તકમાં આ નિષ્ફળતા સ્વીકારે છે. સંકલનનો અભાવ, પરિસ્થિતિની ગંભીરતા સમજવામાં ભૂલ, એ બધું કબૂલે છે અને અંતિમ જવાબદારી પોતાની ગણાવે છે.
આ એક પ્રમાણિક સ્વીકાર કહેવાય.
હા, પણ આ જ ગાળામાં એમણે એક બીજું મોટું કામ કર્યું જેની તેઓ ખૂબ ગર્વથી નોંધ લે છે. એ છે PEPFAR.
PEPFAR એ શું છે?
પ્રેસિડેન્ટ્સ એમર્જન્સી પ્લાન ફોર એઇડ્સ રિલીફ. આફ્રિકા અને બીજા દેશોમાં એઇડ્સ સામે લડવા માટે અમેરિકા દ્વારા શરૂ કરાયેલો એક જંગી કાર્યક્રમ. એનાથી લાખો લોકોના જીવ બચ્યા, કરોડો લોકોને મદદ મળી.
અચ્છા, આપેલી એમની કરુણાસભર રૂઢિચુસ્તતાનું ઉદાહરણ કહી શકાય.
બરાબર, બુશ પોતે એને એ રીતે જ જુએ છે. અને પછી આવ્યો એમના કાર્યકાળનો છેલ્લો મોટો પડકાર, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી.
હા, જ્યારે મોટી મોટી બેંકો ડૂબવા લાગી હતી
અને આખી સિસ્ટમ પડી ભાંગવાનો ભય હતો, ત્યારે બુશે એક એવો નિર્ણય લીધો જે એમના પોતાના મુક્ત બજારના સિદ્ધાંતોની વિરુદ્ધ જતો હતો. એમને ટાર્પ, ટ્રબલ્ડ એસેટ રિલીફ પ્રોગ્રામને મંજૂરી આપી.
એટલે કે સરકારી પૈસાથી બેંકોને બચાવવાનો કાર્યક્રમ,
લગભગ $700 બિલિયન. હા, બુશ લખે છે કે આ નિર્ણય લેવો એમને જરાય ગમ્યો નહોતો, પણ સિસ્ટમને બચાવવા માટે એ જરૂરી લાગ્યો. એમના શબ્દોમાં, મુક્ત બજારને બચાવવા માટે મુક્ત બજારના સિદ્ધાંતોને અસ્થાયી રૂપે બાજુ પર મૂકવા પડ્યા.
આ પણ બહુ મોટો અને વિવાદાસ્પદ નિર્ણય હતો.
ચોક્કસ, પણ કદાચ એનાથી વધુ મોટી આર્થિક મંદી ટળી ગઈ. તો આ બધા નિર્ણયો જોતા પુસ્તકમાંથી બુશની મૂળભૂત ફિલોસોફી કે મૂલ્યો શું ઉપસી આવે છે?
મને જે પહેલું અને મુખ્ય લાગ્યું તે એ કે નેતૃત્વ એટલે નિર્ણય લેવાની હિંમત, ભલે એ અપ્રિય હોય. એમનું પેલું વાક્ય છે ને, આઈ એમ ધ ડિસાઇડર, હું નિર્ણય કરતા છું, એ એમની માનસિકતા દર્શાવે છે.
સાચી વાત. બીજું, સિદ્ધાંતોનું મહત્વ. તેઓ માને છે કે મુશ્કેલ સમયમાં તમારા સિદ્ધાંતો જ તમને રસ્તો બતાવે છે. 9/11 પછી અમેરિકાની સુરક્ષા એમનો મુખ્ય સિદ્ધાંત બની ગયો, જેણે ઘણા નિર્ણયોને આકાર આપ્યો.
અને એમની પેલી ફ્રીડમ એજન્ડાવાળી વાત પણ ખરી, લોકશાહી અને સ્વતંત્રતાનો ફેલાવો એ નૈતિક અને વ્યૂહાત્મક રીતે જરૂરી છે એવું એમનું માનવું હતું.
હા, એ વિચારધારા ઇરાક અને અફઘાનિસ્તાન નીતિમાં દેખાય છે. અને એક બીજું મહત્વનું પાસું છે એમની શ્રદ્ધા. એમની ખ્રિસ્તી ધર્મમાં ઊંડી આસ્થા હતી.
એ એમના માટે શક્તિનો સ્ત્રોત હતી.
ચોક્કસ, પુસ્તકમાં ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ છે. સ્ટેમસેલ કે PEPFR જેવા નિર્ણયોમાં એની ઝલક દેખાય છે. એમને નૈતિક સ્પષ્ટતા અને મનોબળ એમાંથી મળતું હતું.
પણ સાથે સાથે તેઓ ભૂલો સ્વીકારવાની વાત પણ કરે છે, જેમ કે WMD ઇન્ટેલિજન્સની ભૂલ કે કેટરીનાનો પ્રતિભાવ.
હા, એ સ્વીકારે છે, પણ એમ પણ કહે છે કે નિર્ણયો હંમેશા સારા ઇરાદાથી અને દેશના હિતમાં લેવાયા હતા. અને છેલ્લે એ પદના બોજ અને એકલદાની વાત પણ કરે છે, રાષ્ટ્રપતિ તરીકે નિર્ણયો લેવા કેટલા ભારે હોય છે.
તો ચાલો હવે આપણે એ ત્રણ મુખ્ય વળાંકો પર ફરી નજર કરીએ જે ખરેખર પરિવર્તનકારી સાબિત થયા. પહેલો અંગત નિર્ણય, દારૂ છોડવાનો.
હા, ઈસવીસન 1986. આ અંગત હોવા છતાં પરિવર્તનકારી એટલા માટે કે એનાથી મળેલી શિસ્ત અને સ્પષ્ટતા બુશના મતે એમના જાહેર જીવન માટે પાયારૂપ બની.
બીજો વળાંક તો સ્પષ્ટ જ છે, 9/11.
નિશંકપણે એ ઘટના અને એનો ત્વરિત પ્રતિભાવ એણે બુશને યુદ્ધ સમયના રાષ્ટ્રપતિ બનાવી દીધા. રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી બની ગઈ અને પછીના મોટાભાગના નિર્ણયો એના પડઘારૂપે આવ્યા.
અને ત્રીજો, જે સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો, ઇરાક યુદ્ધનો નિર્ણય 2003.
હા, WMDના કથિત જોખમ અને સદ્દામને હટાવવાના ઈરાદા સાથે લેવાયેલો આ નિર્ણય એ લાંબા સંઘર્ષમાં પરિણામ્યો. WMD મળ્યા નહીં, જે ભૂલ બુશે સ્વીકારી, પણ સદ્દામને હટાવવાના નિર્ણયનો બચાવ કર્યો. આની અસર ખૂબ લાંબી અને ઊંડી રહી.
આ પુસ્તક અને બુશના અનુભવોમાંથી આપણે સામાન્ય જીવન માટે, નેતૃત્વ માટે શું શીખી શકીએ? કયા માનવીય બોધપાઠ મળે છે?
સૌથી પહેલો અને મહત્વનો બોધપાઠ તો એ છે કે વાસ્તવિક જીવનમાં મોટાભાગના નિર્ણયો અધૂરી માહિતી સાથે જ લેવા પડે છે,
જેમ ઇરાક WMDના કિસ્સામાં થયો.
બરાબર, સંપૂર્ણ નિશ્ચિતતા ક્યાંય હોતી નથી. નેતાએ કે પછી આપણે સૌએ પણ ઉપલબ્ધ માહિતીના આધારે જોખમ લઈને પણ નિર્ણય લેવાની હિંમત કેળવવી પડે છે. ક્યારેક કશું ન કરવું એ પણ મોટો નિર્ણય હોય છે અને જોખમી પણ.
બીજું, વ્યક્તિગત ચારિત્ર્ય અને મૂલ્યો. આપણા સિદ્ધાંતો આપણને મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે છે. બુશના કિસ્સામાં એમની શ્રદ્ધાએ એ ભૂમિકા ભજવી.
હા, અને કટોકટીનું સંચાલન. 9/11 વખતે એમણે જે શાંતિ અને નિર્ણાયકતા બતાવી અને કેટરીના વખતે જે ખામીઓ રહી ગઈ, બંનેમાંથી શીખવા મળે છે સંકટ સમયે નેતૃત્વ કેટલું મહત્વનું છે.
અને ભૂલોમાંથી શીખવું, જવાબદારી લેવી, WMD હોય કે કેટરીના, ભૂલ સ્વીકારીને આગળ વધવું એ પણ નેતૃત્વનો ભાગ છે.
ચોક્કસ. અને છેલ્લો મુદ્દો, સિદ્ધાંતો અને વ્યવહારિકતા વચ્ચેનું સંતુલન, પેલું TARP બેલઆઉટ. ક્યારેક મોટા સંકટને ટાળવા માટે પોતાના મૂળ સિદ્ધાંતોથી થોડું હટવું પણ પડે છે. આ બહુ અઘરું સંતુલન છે.
તો આ બધી ચર્ચાને અંતે આપણે ત્રણ મુખ્ય બોધપાઠ કયા તારવી શકીએ? ચલો પહેલા ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટથી શરૂ કરીએ.
ભાવનાત્મક સમજ એ છે કે ઉચ્ચ કક્ષાનું નેતૃત્વ, ખાસ કરીને દેશના વડા તરીકે, અકલ્પનીય માનસિક અને ભાવનાત્મક બોજ લઈને આવે છે. નિર્ણયોની એકલતા, દબાણ, એ બધું ખૂબ જ તીવ્ર હોય છે. આવા સમયે વ્યક્તિની આંતરિક શ્રદ્ધા, એના મૂલ્યો એ જ એને ટકાવી રાખે છે.
અને બૌદ્ધિક સમજ શું ગણાય?
બૌદ્ધિક સમજ એ છે કે ઇતિહાસના નિર્ણયોને ફક્ત આજના પરિપ્રેક્ષ્યથી ન જોવા જોઈએ. જે આજે સ્પષ્ટ લાગે છે તે સમયે કદાચ ખૂબ જટિલ અને અસ્પષ્ટ હતું. એટલે કોઈપણ નેતાના નિર્ણયોનું મૂલ્યાંકન કરતી વખતે તે સમયની પરિસ્થિતિ, એમનો ઈરાદો, એમની પાસે કઈ માહિતી હતી, કયા વિકલ્પો હતા, એ બધું સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, ભલે પરિણામ વિવાદાસ્પદ રહ્યો હોય.
બરાબર. અને છેલ્લે સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ, જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક સમજ એ છે કે સારા નેતૃત્વ માટે નૈતિક હિંમત જોઈએ, સ્પષ્ટ સિદ્ધાંતો હોવા જરૂરી છે, પણ સાથે સાથે પરિસ્થિતિ પ્રમાણે ઢળવાની, વ્યવહારુ બનવાની ક્ષમતા પણ જોઈએ. લોકપ્રિયતા કરતાં લાંબા ગાળાના પરિણામો પર નજર રાખવી પડે છે. અને સૌથી અગત્યનું, જ્યારે ભૂલ થાય ત્યારે જવાબદારી સ્વીકારવાની અને તેમાંથી શીખવાની તૈયારી હોવી જોઈએ. આ ગુણો કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ સ્તરે નેતૃત્વ માટે જરૂરી છે.
કે નિર્ણયો કેવી રીતે લેવાય છે અને તેની કેવી દૂરગામી અસરો હોય છે.
હા, અને એ પણ કે ઇતિહાસના દરેક મોટા નિર્ણય પાછળ એક માનવીય પાસું હોય છે જેને સમજવું જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.